પ્રારંભિક કથન
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ નિકોલસ ક્રિસ્ટોફ વિશે અને એમના પુસ્તક ચેઝિંગ હોપ, અ રિપોર્ટર્સ લાઈફ. એમ કહી શકાય કે આ એક પત્રકારની ખૂબ જ ઊંડાણપૂર્વકની અને પ્રેરણાદાયી જીવનકથા છે.
હા, બિલકુલ. નિકોલસ ક્રિસ્ટોફ એટલે ન્યૂયોર્ક ટાઈમ્સના જાણીતા કટાર લેખક. 3 દાયકાથી વધુ સમય એમણે લખ્યું છે અને પાછા 2 પુલિત્ઝર પુરસ્કાર વિજેતા.
ખરું. અને એમનું કામ એટલે દુનિયાના છેવાડાના વિસ્તારોમાં જઈને માનવ અધિકાર, સામાજિક ન્યાય એ બધા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવો.
યુદ્ધ ક્ષેત્રોથી લઈને ગરીબ વસ્તીઓ સુધી એમણે બધે ફરીને રિપોર્ટિંગ કર્યું છે.
પણ મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ ને તે છે આ પુસ્તકનું નામ ચેઝિંગ હોપ, એટલે કે આશાનો પીછો કરવો. આજના સમયમાં જ્યારે ચારે બાજુ નિરાશા જેવું લાગે ત્યારે આ વાત બહુ મહત્વની નથી.
ચોક્કસપણે. એ જ તો સવાલ છે, જે માણસે આટલી બધી તકલીફો, આટલી પીડા જોઈ હોય, એ આશા કેવી રીતે ટકાલી રાખે? એમનો આખો જીવન સંઘર્ષ અને આ પુસ્તક એ આ જ વાતની શોધ છે.
તો આપણે એમના જીવનમાંથી, એમના અનુભવોમાંથી શું શીખી શકીએ? એમના માટે પત્રકારત્વનો અર્થ શું હતો?
એમનો દૃઢ વિશ્વાસ હતો અને છે કે સત્યને ઉજાગર કરવું, લોકોની વાર્તાઓ કહેવી, એનાથી ફરક પડે છે, એનાથી દુનિયા બદલી શકાય છે. એમની આખી સફર આ જ વિશ્વાસની આસપાસ ઘડાયેલી છે. તો ચાલો આજે એમની આ સફરને થોડી વધુ નજીકથી જાણીએ.
કાલક્રમિક યાત્રા.
તો એમની શરૂઆત ક્યાંથી થઈ? એમના બાળપણ વિશે, એમના ઘડતર વિશે થોડું જણાવશો?
એમનો જન્મ ઓરેગોનમાં યામહેલાઇલ નામનું એક નાનકડું ગામ, ત્યાં એમના પરિવારનો ચેરી અને ઘેટાનો ફાર્મ હતો. 1959ની સાલ.
ઓહ, એટલે ખેતીવાડીનો માહોલ.
હા, પણ એમના માતા પિતા બહુ જ રસપ્રદ હતા. પિતા પોલિશ આર્મેનિયન મૂળના ઇમિગ્રન્ટ, બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપથી ભાગીને આવેલા પ્રોફેસર હતા, અને માતા અમેરિકન પાયોનિયર વંશના. બંને ઉચ્ચ શિક્ષિત, પણ એમણે ખેતી પસંદ કરી.
અચ્છા, એટલે ઘરમાં મહેનત અને બૌદ્ધિક જિજ્ઞાસા બંનેના સંસ્કાર મળ્યા છે.
બરાબર. અને ગામડાના જીવનના અનુભવો પણ બહુ કામ લાગ્યા. એમણે જોયું કે સરકારી નીતિઓની અસર નાના ખેડૂતો પર કેવી પડે છે, પાડોશીઓને તકલીફમાં જોયા, પણ સાથે સાથે પેલી સામુદાયિક ભાવના, એકબીજાને મદદ કરવાની વૃત્તિ એ પણ જોઈ.
કોઈ ખાસ પ્રસંગ એમને યાદ રહ્યો હોય એવો?
હા, એ કહે છે કે 12 વર્ષના હતા ત્યારે પાડોશીના ઘરમાં આગ લાગેલી અને આખું ગામ કેવી રીતે મદદ માટે દોડી આવેલું એ દ્રશ્ય એમના મન પર છપાઈ ગયું. આ બધા અનુભવોએ એમનામાં સહાનુભૂતિ અને સામાજિક ન્યાયની ભાવનાના બીજ રોપ્યા અને પરિવાર સાથે પ્રવાસો પણ કર્યા. ઇઝરાયેલના કિબુત્સમાં 1 વર્ષ રહ્યા. એનાથી એમની દુનિયા જોવાની દ્રષ્ટિ નાનપણથી જ વિશાળ બની.
પછી શિક્ષણ કઈ રીતે આગળ વધ્યું અને પત્રકારત્વ તરફ કઈ રીતે વળ્યા?
હાઈસ્કૂલ પછી હાર્વર્ડ ગયા, ગવર્નમેન્ટ અને ઇકોનોમિક્સ ભણ્યા. ત્યાં જે શેરિલ વુડનને મળ્યા, જે પછી એમના પત્ની બન્યા અને ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું. પછી રોજ સ્કોલરશિપ મળી એટલે ઓક્સફર્ડ ગયા, ત્યાં કાયદાનો અભ્યાસ કર્યો. આ બધા અનુભવોએ એમની ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેની સમજ ઘડી અને 1984માં ઓક્સફર્ડ પછી સીધા ન્યૂયોર્ક ટાઈમ્સમાં જોડાયા.
અને ત્યાંથી પછી સીધા એશિયા, પેલો ત્યાનમેન સ્ક્વેર વાળો બનાવ એમના માટે બહુ મોટો ટ્રેનિંગ પોઈન્ટ સાબિત થયો, ખરું ને?
બિલકુલ. 1989 બેઇજિંગ ત્યાનમેન સ્ક્વેર પર વિદ્યાર્થીઓનો લોકશાહી માટેનો વિરોધ અને પછી ચીની સરકારે જે રીતે ક્રૂરતાથી એને દબાવી દીધો, એ સમયે ક્રિસ્ટોફ અને વુડન ત્યાં જ હતા.
જીવ સટોસટનું ખેલ હશે.
હાસ્તો, ગોળીબાર વચ્ચે સરકારી સેન્સરશિપને અવગણીને એમણે એ આખી ઘટનાનું રિપોર્ટિંગ કર્યું, દુનિયા સુધી સત્ય પહોંચાડ્યું. આ એમના માટે એક પ્રકારની અગ્નિ પરીક્ષા હતી.
આ અનુભવે એમને પત્રકાર તરીકે કેવા ઘડે?
આ ઘટના પછી જ એમ કહી શકાય કે તેઓ એક યુવા હોનહાર પત્રકારમાંથી એક પરિપક્વ, વિશ્વ સ્તરે ગણાતા સંવાદદાતા બન્યા. એમણે સત્તાની તાકાત અને સામાન્ય માણસની હિંમત બંને નજરો નજર જોયા. એમને સમજાયું કે સ્વતંત્ર પત્રકારત્વ કેટલું જરૂરી છે અને એના માટે કેટલું જોખમ ખેડવું પડે છે.
અને આ જ કામ માટે એમને પુલિત્ઝર મળ્યો.
હા, એમને અને શેરિલ વુડનેનને. એ પહેલું પરિણીત યુગલ હતું જેમને સાથે આ એવોર્ડ મળ્યો. આ સફળતાએ એમને વધુ હિંમત આપી, વધુ મોટા અને અઘરા વિષયો પર કામ કરવા માટે.
ત્યાર પછી એમની કારકિર્દીમાં કયા મહત્વના મુકામ આવ્યા?
એશિયા પછી 90ના દાયકામાં એમણે બોસ્નિયા અને રવાન્ડાના નરસંહારનું કવરેજ કર્યું અને આ અનુભવોએ એમનામાં એક બીજો મોટો બદલાવ લાવ્યો.
કેવો બદલાવ?
એમને લાગ્યો કે ખાલી રિપોર્ટિંગ કરવું પૂરતું નથી. જો તમે આવી ભયાનક પીડા જુઓ છો તો એને રોકવા માટે કંઈક કરવાની, અવાજ ઉઠાવવાની પણ તમારી નૈતિક જવાબદારી બને છે. આ વિચાર એમના પછીના કામમાં બહુ સ્પષ્ટ દેખાય છે.
એટલે જ કદાચ 2001માં એ ન્યૂયોર્ક ટાઈમ્સના ઓપેડ કટાર લેખક બન્યા, રિપોર્ટિંગની સાથે અભિપ્રાય અને હિમાયત તરફ વળ્યા.
એકદમ સાચી વાત. આ બીજો મોટો વળાંક હતો. કટાર લેખક તરીકે એમને પોતાના વિચારો રજૂ કરવાની, દલીલ કરવાની વધુ છૂટ મળી અને એમણે આ મંચનો ભરપૂર ઉપયોગ કર્યો. ખાસ કરીને સુદાનના દારફુરમાં જે નરસંહાર ચાલી રહ્યો હતો એને દુનિયા સામે લાવવા માટે.
હા, એમના દારફુર પરના લેખો બહુ ચર્ચાયા હતા.
એ વારંવાર ત્યાં ગયા, જીવના જોખમે અત્યાચારોના પુરાવા એકઠા કર્યા, લોકોની વાતો નોંધી અને પછી પોતાના લેખોમાં એ એવી રીતે રજૂ કરતા કે દુનિયાને હચમચાવી નાખે. એ માત્ર માહિતી નહોતા આપતા, એ આંતરરાષ્ટ્રીય પગલાં લેવા માટે આહ્વાન કરતા હતા અને આ કામ માટે એમને બીજો પુલિત્ઝર મળ્યો. આ જ છે એમનો હિમાયતી પત્રકારત્વ.
પછી આવ્યું હાફ ધ સ્કાય. એ પણ બહુ પ્રભાવશાળી પુસ્તક હતું
2009માં શેરિલ વુડન સાથે. આ પુસ્તક પણ એક સીમાચિહ્નરૂપ ગણાય. એમણે દુનિયાભરમાં સ્ત્રીઓ અને છોકરીઓ પર થતા અત્યાચારો, સેક્સ ટ્રાફિકિંગ હોય, ઓનર કિલિંગ હોય, બાળ મૃત્યુ દર હોય, આ બધા મુદ્દાઓને કેન્દ્રમાં લાવી દીધા
અને એને આપણા સમયનો એક મોટો નૈતિક પડકાર ગણાવ્યો.
એટલું જ નહીં, એમણે એ પણ બતાવ્યું કે સ્ત્રીઓનું સશક્તિકરણ એ માત્ર નૈતિક રીતે જ જરૂરી નથી, પણ ગરીબી અને હિંસા ઘટાડવા માટેની સૌથી અસરકારક રીત પણ છે. એમણે માત્ર સમસ્યાઓ ન ગણાવી પણ એના ઉકેલો અને સફળ ઉદાહરણો પણ આપ્યા. ઉકેલલક્ષી પત્રકારત્વ પર ભાર મૂક્યો.
અને હમણાં થોડા સમય પહેલા એમણે ઓરેગોનના ગવર્નર બનવાનો પ્રયાસ પણ કરેલો, નહીં?
હા, એ એક ટૂંકો રાજકીય પ્રયોગ હતો. નિવાસસ્થાનના કાયદાકીય કારણોસર એ લાંબો ન ચાલ્યો, પણ એ અનુભવ પછી એ પાછા પત્રકારત્વમાં આવ્યા, કદાચ નવા દ્રષ્ટિકોણ સાથે. અને આ પુસ્તક ચેઝિંગ હોપ એ એમના આટલા વર્ષોના અનુભવો, વિચારો અને પેલી અંદરની આશાનું પ્રતિબિંબ છે. એમનો વારસો જ એ છે કે એમણે સતત જેનો અવાજ દબાયેલો હતો એને અવાજ આપ્યો, સત્તાને સવાલ પૂછ્યા અને વાર્તાઓની તાકાતથી બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો.
મૂળભૂત દર્શન અને મૂલ્યો.
આટલું બધું કામ, આટલા પડકારો, આ બધા પાછળ ક્રિસ્ટોફના મૂળભૂત સિદ્ધાંતો શું રહ્યા હશે? કઈ ફિલોસોફી એમને ચલાવતી હશે?
જો એમના કામના કેન્દ્રમાં તો છે ઊંડો માનવતાવાદ, દરેક માણસમાં રહેલી ગરિમા અને એના મૂલ્યમાં અતૂટ શ્રદ્ધા. કદાચ એમના ઉછેર અને પારિવારિક પૃષ્ઠભૂમિનો આ પ્રભાવ છે. બીજું, તેઓ વ્યવહારુ આદર્શવાદમાં માને છે.
વ્યવહારુ આદર્શવાદ એટલે કે પ્રેગ્મેટિક આઈડિયાલિઝમ, એનો અર્થ શું થયો?
એટલે કે દુનિયા સારી બની શકે છે, બદલાઈ શકે છે એવો વિશ્વાસ રાખવો, પણ સાથે એ પણ સમજવું કે આ બદલાવ રાતોરાત નથી આવતો, એ ધીમો હોય છે, એમાં મુશ્કેલીઓ આવે છે. એટલે નિરાશ થઈને બેસી ન જવાનું, પણ વાસ્તવિકતાને સ્વીકારીને નાના નાના પગલાં દ્વારા પણ સતત પ્રયત્ન કરતા રહેવાનો, આશા રાખવાની પણ હવાઈ કિલ્લા ના બાંધવાના.
ખાસ કરીને જ્યારે તમે સતત દુઃખ અને તકલીફો વચ્ચે કામ કરતા હો ત્યારે આ સંતુલન બહુ જરૂરી છે.
બરાબર, નહીતર માણસ ભાંગી પડે. આ સિવાય એમનામાં એક સહાનુભૂતિપૂર્ણ સાર્વત્રિકતા દેખાય છે.
એટલે
કે માનવ અધિકાર તો સાર્વત્રિક છે, બધા માટે સરખા છે, એ વાત પર ભાર મૂકવો, પણ સાથે સાથે દરેક સમાજ, દરેક સંસ્કૃતિની પોતાની વિશેષતાઓ, પોતાનો સંદર્ભ હોય છે, એનો પણ આદર કરવો. અને આર્થિક રીતે જોઈએ તો એ મુક્ત બજારની શક્તિને માને છે, પણ ગરીબી અને અસમાનતા ઘટાડવા માટે સરકારી નિયમન અને સામાજિક સુરક્ષાની પણ એટલી જ હિમાયત કરે છે.
પણ પેલી હિમાયતી પત્રકારત્વની વાત, એના પર ટીકા પણ થતી હશે ને કે પત્રકારે તો નિષ્પક્ષ રહેવું જોઈએ.
સારો મુદ્દો છે. અને હા, ટીકા થાય છે. ક્રિસ્ટોફ પોતે આ વાત જાણે છે. એમની દલીલ એવી છે કે અમુક પરિસ્થિતિઓ એવી હોય છે, જેમ કે નરસંહાર, જ્યાં નિષ્પક્ષ રહેવાનો કોઈ અર્થ નથી. ત્યાં ચૂપ રહેવું એ પણ એક પક્ષ લેવા બરાબર છે, અને એ ખોટો પક્ષ છે.
એટલે એમનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં નૈતિક જવાબદારી વધુ મહત્વની બની જાય છે.
હા, જ્યારે તમે ભયાનક અન્યાય નજરે જુઓ ત્યારે માત્ર તથ્યો રજૂ કરવાય પૂરતું નથી. જો તમારી પાસે અવાજ છે, મંચ છે, તો એનો ઉપયોગ કરીને બદલાવ માટે દબાણ કરવું એ પણ પત્રકારની ફરજ બની જાય છે. એમના મતે આ પત્રકારત્વની ભૂમિકાનું ઉલ્લંઘન નથી, પણ એનું વિસ્તરણ છે.
અને આ બધું કરવાની પ્રેરણા એ ક્યાંથી મળતી હશે?
મુખ્યત્વે તો ન્યાય માટેની એક તીવ્ર લાગણી. બીજું, પત્રકારત્વની તાકાતમાં વિશ્વાસ, કે એનાથી લોકોને સાચી માહિતી મળે છે અને તેઓ વધુ સશક્ત બને છે. ત્રીજું, એ પોતાના વિશેષાધિકાર પ્રત્યે સભાન છે. એક શ્વેત અમેરિકન ભણેલા પુરુષ તરીકે મળતા ફાયદા અને એને કારણે આવતી જવાબદારી પણ સમજે છે.
અને પેલી વાર્તાઓવાળી વાત?
હા, એ સૌથી મહત્વનું. એમનો દૃઢ વિશ્વાસ છે કે મોટા મોટા આંકડાઓ અને રિપોર્ટ કરતા એક વ્યક્તિની જીવંત વાર્તા લોકોના દિલને વધુ સ્પર્શે છે. એનાથી સહાનુભૂતિ જાગે છે, અને એ સહાનુભૂતિ જ લોકોને કંઈક કરવા માટે પ્રેરે છે.
આ જ કદાચ એમની લેખન શૈલીનું હાર્દ છે, આંકડા પાછળના માણસને બતાવવો.
બિલકુલ, મનોવિજ્ઞાનમાં જેને આઇડેન્ટિફાયેબલ વિક્ટિમ ઇફેક્ટ કહે છે ને, એ જ વાત. લાખો લોકોની પીડાનો આંકડો આપણને કદાચ જડ બનાવી દે, પણ એક બાળકની આંખમાં આંસુ જોઈએ તો આપણું હૃદય દ્રવી ઉઠે. ક્રિસ્તોપા માનવ સ્વભાવોને બરાબર સમજે છે, અને એનો ઉપયોગ લોકોમાં સંવેદના જગાવવા અને એમને કાર્ય કરવા પ્રેરિત કરવા માટે કરે છે.
ત્રણ નિર્ણાયક વળાંકો.
જો આપણે એમના જીવનના ત્રણ એવા સૌથી મહત્વના વળાંકોની વાત કરીએ જેણે એમની દિશા જ બદલી નાખી, તો એ કયા ગણાવી શકાય?
ચોક્કસ. પહેલો વળાંક તો 1989નો તિયાનમેન સ્ક્વેર હત્યાકાંડ જ. આપણે એની વાત કરી, પણ એ શા માટે આટલો પરિવર્તનકારી હતો એ સમજવું જરૂરી છે.
હા, પોલિત્ઝર મળ્યો એ મોટી વાત હતી, પણ એનાથી ઊંડો પ્રભાવ શું પડ્યો?
એ માત્ર એક મોટી સ્ટોરી નહોતી, એ એમના માટે ઘડતરનો અનુભવ હતો. એમણે રૂબરૂ જોયું કે સત્તા કેટલી નિર્દય હોઈ શકે છે અને સામાન્ય લોકોમાં કેટલી હિંમત હોય છે. એમને ખાતરી થઈ ગઈ કે સરકારી જૂઠાણા સામે સાચું પત્રકારત્વ કેટલું અનિવાર્ય છે અને એના માટે જીવનું જોખમ પણ લેવું પડે. એ ઘટના પછી એમણે માત્ર રિપોર્ટિંગ નહીં પણ સાક્ષી બનવા અને અવાજ ઉઠાવવાનો માર્ગ અપનાવ્યો. પુલિત્ઝરે કદાચ સંસ્થાકીય મોહર મારી, પણ ખરી દિશા તો એ અનુભવે જ આપી.
બરાબર. પછી બીજો વળાંક.
બીજો વળાંક આવ્યો 2000ના દાયકાની શરૂઆતમાં, જ્યારે એ ઓપ એડ કટાર લેખક બન્યા અને દારફોરના નરસંહાર પર લખવાનું શરૂ કર્યું. આ માત્ર કવરેજ નહોતું, આ એક મિશન હતું. એમણે પોતાની કોલમનો ઉપયોગ હથિયારની જેમ કર્યો, દુનિયાને જગાડવા, નેતાઓને જવાબદાર ઠેરવવા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવા.
એટલે અહીં એમણે સભાનપણે પોતાની ભૂમિકા બદલી, એક રિપોર્ટરથી એક એક્ટિવિસ્ટની નજીક ગયા.
હા, એમ કહી શકાય. એમણે હિમાયતી પત્રકારત્વને એક નવી વ્યાખ્યા આપી. એમણે જોયું કે અહીં સ્પષ્ટપણે માનવતા મરી રહી છે અને એની સામે ચૂપ રહેવાય નહીં. એટલે એમણે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો, માત્ર ઘટના જણાવવા નહીં પણ એની સામે લડવા માટે. દારફૂરે એમને શીખવ્યું કે કટાર લેખક માત્ર વિશ્લેષણ કરનાર નથી, પણ એક નૈતિક અવાજ પણ બની શકે છે અને બનવું જોઈએ.
અને ત્રીજો.
ત્રીજો વળાંક હું ગણીશ 2009માં આવેલું હાફ ધ સ્કાય, શેરિલ વુડન સાથેનું પુસ્તક. આ પુસ્તકે એમના વર્ષોના કામ અને વિચારોને એક જગ્યાએ લાવીને એક શક્તિશાળી થીસિસ રજૂ કરી કે દુનિયાની અડધી વસ્તી, એટલે કે સ્ત્રીઓ સાથે જે અન્યાય થાય છે, એ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે.
આ પુસ્તકે શું બદલાવ આણ્યો એમના પોતાના માટે અને સમાજ માટે?
એમના પોતાના માટે, આ પુસ્તકે એમના મિશનને વધુ ફોકસ આપ્યો. માત્ર સમસ્યાઓ દેખાડવાને બદલે એમણે સ્ત્રી સશક્તિકરણને ઉકેસ તરીકે રજૂ કર્યો. ગરીબી, હિંસા, આતંકવાદ, આ બધા સામે લડવા માટે સ્ત્રીઓને શિક્ષિત અને સશક્ત કરવી એ સૌથી અસરકારક રસ્તો છે, એ વાત એમણે ભારપૂર્વક મૂકી. અને સમાજ માટે આ પુસ્તક અને એના પરથી બનેલી ડોક્યુમેન્ટરીએ વૈશ્વિક સ્તરે મહિલાઓના અધિકારો અને સમસ્યાઓ પર એક નવી ચર્ચા શરૂ કરી, એક આંદોલનને બળ આપ્યું. એમણે અલગ અલગ કટોકટીઓ પર લખતા પત્રકારમાંથી એક વૈશ્વિક ચળવળના હિમાયતી તરીકેની ભૂમિકા ભજવી.
માનવીય પાઠ અને પ્રતિબિંબ.
ક્રિસ્ટોફના જીવન અને આ પુસ્તકમાંથી આપણે સામાન્ય લોકો તરીકે આપણા પોતાના જીવન માટે શું પાઠ લઈ શકીએ?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો પાઠ છે નિકટતાની શક્તિ, એટલે કે દૂર બેસીને અભિપ્રાય બાંધવાને બદલે લોકોની નજીક જવું, એમની વાત સાંભળવી, એમની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવો.
પછી ભલે એ આપણા પાડોશમાં હોય કે દુનિયાના બીજા છેડે.
બરાબર. જ્યારે તમે કોઈની પીડાને નજીકથી અનુભવો છો ત્યારે જ સાચી સહાનુભૂતિ જન્મે છે, અને એ સહાનુભૂતિ જ કંઈક કરવા માટે પ્રેરે છે. બીજો પાઠ છે આશા વિશે,
જે પુસ્તકનું શીર્ષક પણ છે. પણ આટલી બધી નકારાત્મકતા વચ્ચે આશા ટકાવી કઈ રીતે રાખવી, એ તો અઘરું છે.
એ જ તો ક્રિસ્ટોફ કહે છે, આશા એ કોઈ એવી લાગણી નથી કે બસ આવી જાય, એને કેળવવી પડે છે. એ એક શિસ્ત છે, એક સભાન પ્રયાસ છે. જ્યારે ચારે બાજુ દુઃખ અને અન્યાય દેખાતા હોય ત્યારે તમારે જાણી જોઈને સક્રિયપણે એવી વાર્તાઓ શોધવી પડે છે જ્યાં પ્રગતિ થઈ રહી છે, જ્યાં લોકો હિંમત બતાવી રહ્યા છે, જ્યાં કંઈક સારું થઈ રહ્યું છે. આ સકારાત્મકતાને પકડી રાખવી પડે છે જેથી નિરાશા હાવી ન થઈ જાય.
વાત તો સાચી છે. અને આજના ભાગલાવાળા સમયમાં એમના કામમાંથી સેતુ બાંધવા વિશે શું શીખવા મળે?
બહુ મહત્વનો મુદ્દો છે. ક્રિસ્ટોફનું આખું કામ એક રીતે જોઈએ તો સેતુ બાંધવાનું જ છે. શક્તિશાળી અને શક્તિહીન વચ્ચે, શહેર અને ગામડા વચ્ચે, પશ્ચિમ અને બાકીની દુનિયા વચ્ચે. અને આ સેતુ બાંધવા માટે એમનું સાધન શું છે? વાર્તાઓ.
કારણ કે વાર્તાઓ આપણને જોડે છે.
એકદમ. વાર્તાઓ આપણને બીજાના અનુભવો સમજવામાં મદદ કરે છે, ભલે આપણાથી ગમે તેટલા અલગ હોય. અને એમનો પેલો સંદેશો પણ મને બહુ ગમે છે કે કંઈક કરવા માટે તમારે મોટો પત્રકાર હોવું જરૂરી નથી.
પેલી સ્ટારફિશવાળી વાર્તા, નહીં?
હા, એ જ. કે દરિયા કિનારે હજારો સ્ટારફિશ પડી છે અને એક માણસ એને એક પછી એક પાછી પાણીમાં નાખી રહ્યો છે. કોઈ પૂછે છે કે આટલી બધી છે, તારા એકલાથી શું ફરક પડશે? તો પેલો માણસ એક સ્ટારફિશ ઉઠાવી દરિયામાં ફેંકે છે અને કહે છે, જો આ એક માટે તો ફરક પડ્યો.
એટલે કે આપણે ભલે બધું ન બદલી શકીએ પણ કંઈક તો કરી શકીએ છીએ.
ચોક્કસ. આપણે આપણી આસપાસ જોવાનું છે, આપણી સ્ટારફિશ કઈ છે, આપણે ક્યાં નાનો પણ સાર્થક ફરક પાડી શકીએ છીએ. દરેક વ્યક્તિમાં એક ક્ષમતા છે. આ ઉપરાંત સત્ય માટે ઊભા રહેવું, સાક્ષી બનવું અને મોટી સમસ્યાઓ સામે પણ નાના નક્કર પગલાં લેતા રહેવું, આ બધું આપણે એમના જીવનમાંથી શીખી શકીએ છીએ. નિરાશ થયા વગર નાના પ્રયાસોનું પણ મહત્વ સમજવું.
ત્રણ અંતિમ તારણો.
સરસ. તો આખી ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય બોધપાઠ તારવવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હશે?
સારો સવાલ છે. એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. હું કહીશ કે બીજાની પીડાના સાક્ષી બનવાની, સહાનુભૂતિ રાખવાની એક કિંમત ચૂકવવી પડે છે. એ તમને અંદરથી હલાવી દે છે, સંવેદનશીલ બનાવે છે. પુસ્તકમાં એવા ઘણા પ્રસંગો છે, જેમ કે કંબોડિયાના એક બચી ગયેલા માણસની ભેટ, કે પછી પોતાના જ બાળપણના મિત્રનું ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ. આ બધું બતાવે છે કે આ કામ ભાવનાત્મક રીતે કેટલું અઘરું છે. પણ આ જ જોડાણ, આ જ સંવેદના છે જે તમને કંઈક કરવા માટે મજબૂર કરે છે. એના વગર પરિવર્તનની આગ નથી પ્રગટતી.
બરાબર.
એક બૌદ્ધિક અંતરદૃષ્ટિ એ છે કે લોકોની ઉદાસીનતા તોડવી હોય, એમને જાગૃત કરવા હોય, તો સૂકા તથ્યો અને આંકડા કરતાં એક જીવંત વ્યક્તિગત વાર્તા હજાર ગણી વધુ અસરકારક છે. પેલી ઓળખી શકાય તેવા પીડિતની અસર, આઇડેન્ટિફાયેબલ વિક્ટિમ ઇફેક્ટ, ને સમજવી અને એનો ઉપયોગ કરવો એ કમ્યુનિકેશનમાં બહુ મહત્વનું છે. ક્રિસ્ટોફ આંકડામાં માહિર છે. એ જાણે છે કે માનસ તર્ક કરતાં લાગણીથી વધુ ઝડપથી જોડાય છે અને પ્રેરિત થાય છે.
અને છેલ્લે એક સાર્વત્રિક પાઠ.
એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ એ જ કે આશા એ કોઈ નસીબની વાત નથી, એ એક સક્રિય પસંદગી છે, એક શિસ્ત છે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ લાગે, સમસ્યા ગમે તેટલી મોટી દેખાય, આપણે એમાં પણ શક્યતા શોધવાનું પસંદ કરી શકીએ છીએ. અને આપણે જે કરી શકીએ, ભલે નાનું હોય, એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. પેલી સ્ટારફિશ વાર્તાની જેમ આ એક માટે તો ફરક પડ્યો. આ વ્યવહારુ આદર્શવાદ, આ નાના પગલાં લેવાની વૃત્તિ જ આપણને મોટામાં મોટી મુશ્કેલીઓ સામે પણ ટકી રહેવા અને આગળ વધવા માટે બળ આપે છે.
સમાપન કથન ચોક્કસ પાઠ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.